संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महामन्दे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 8 जानुआरी 2012 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 609 मुंबई जेठ 1951 सहज स्वरूपे जीवनी स्थिति थवी तेने श्री वितराग मोक्ष कहे छे। सहज स्वरूप थी जीव रहित नहीं पण ते सहज स्वरूपनु मात्र भान जीवने नहीं जे थवू तेज सहज स्वरूपे स्थिति छे। संगना योगे आ जीव सहज स्थिति ने भूल्यो छे। संगनी निवृत्तिए सहज स्वरूपनु अपरोक्ष भान प्रगटे छे। एज माटे सर्व तीर्थंकर आदि ज्ञानीओए असंगपणुज सर्वोत्कृष्ट कह्यु छे के जेना अंगे सर्व आत्म साधन रह्या छे। स्वरूपनी साधनानो लक्ष्य जे मुमुक्षुने करवो होय एने आ पत्र अत्यंत गंभीरतापूर्वक वांचन श्रवण मनन चिंतन निधि ध्यासन अनुप्रेक्षा करवा योग्य छे अने एमांथी जे भाव उठे तेनु ध्यान करवा ए आत्मविचार उठशे अने आत्मविचार विना आत्मध्यान थाय नहीं। अने ध्यानना घणा प्रकारो छे। श्रेष्ठ ध्यान ए ज छे के जेमां आत्मा केन्द्रमां छे। कृपाळु देवे ध्यान ने अंगे जे कह्युं छे आ आत्मध्यान जेने करवुं छे कल्पित ध्यान जेटला करवा होय एटला करवा एमां कंई कोई ना पाडतुं नथी पण आत्मध्यानની જેને ઈચ્છા છે એને આત્મજ્ઞાન વિના આત્મધ્યાન ન થાય અને આત્મવિચાર વિના આત્મજ્ઞાન ન થાય। બહુ સ્પષ્ટ વાતો છે। ઘણી વાતો આડી અવળી જુદી તર્ક વિતર્ક ઘણી હૈલા કરશે મુમુક્ષુ એક લક્ષ બને તો માર્ગ ટૂંકો થશે બાકી તો વિખરાશે ફેલાશે આનો કોઈ અંત નથી। એને પોતાના સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. મોક્ષ શું છે? મારે મોક્ષે જવું છે, મારે મોક્ષ કરવો છે. કેટલી બધી ભ્રાંત ધારણાઓ છે. ક્યારે વિચાર આવે છે કે આપણે શું બોલી રહ્યા છે, શું કરી રહ્યા છે અને શું ઉપદેશ દઈ રહ્યા છે? વિતરાગ શું કહે છે? સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, કરવી નહીં. હજુ મોક્ષમાં કર્તૃત્વ કેટલું પડ્યું છે. અમે આમ કરીએ છીએ ને અમે તેમ કરીએ છીએ ને અમારે આમ કરવું છે ને એ આમ ચાલે છે. અરે ભાઈ, આ તો સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, કરવી નહીં, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. કૃપાળુ દેવ કેનો હવાલો આપે છે? વિતરાગ પરમાત્માનો. મહાવીર, વર્ધમાન કે આદિનાથ, કોઈ વ્યક્તિ વિશેષ નહીં. જે પુરુષો સ્વયં મોક્ષ સ્થિતિની અંદર સ્થિત થયા છે એવા વિતરાગ પરમાત્મા, એવા વિતરાગ દેવ, એણે કહ્યું છે, એ કહે છે કે ભાઈ, જીવની સહજ સ્થિતિ, સહજ સ્થિતિ એટલે જેમ હોવી ઘટે તેમ, એમાં કોઈ પ્લસ નહીં, કોઈ માઇનસ નહીં, કોઈ એમાં ઉમેરો નહીં, કોઈ બાદબાકી નહીં. કંઈ એની અંદર કલ્પના લગાવવાની આવશ્યકતા નથી. મોક્ષ આપણી કલ્પનાએ આપણે મોક્ષનું સ્વરૂપ એટલું વિકૃત કર્યું છે. જ્ઞાની કહે છે કે મોક્ષ એ તો સહજ સ્વરૂપની સ્થિતિ છે. તારું સ્વરૂપ સહજ છે અને એ સ્થિતિ જો થાય, થવી, સ્વરૂપ સહજ છે, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, આ સ્વરૂપ છે. જ્યાં સુધી સંગ છે ત્યાં સુધી દોષ છે, ત્યાં સુધી એ મોક્ષ નથી પણ બંધ છે. કારણ કે પર પદાર્થ, પર સંયોગ, પર વસ્તુ, પર પરમાણુ, આનો સંગ જીવને છે. દ્રવ્યથી છે કે ભાવથી છે, કોઈ પણ પ્રકારે છે તો એ સ્થિતિ બંધ છે. સહજની અંદર જીવની સહજ સ્થિતિ શું, આનો વિચાર કરવો જોઈએ કે જીવની સહજ સ્થિતિ શું. જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, જેને મોક્ષની સ્થિતિ ઊભી કરવી છે, મોક્ષ એટલે બંધ અથવા પરિભ્રમણની નિવૃત્તિ, આમાંથી જેને મુક્ત થવું છે, અનંત દુઃખનો સંસાર એમાંથી જેને મુક્ત થવું છે, તો એને પોતાના જીવની સહજ સ્થિતિ થવી એ તરફ લક્ષ કરવું પડે. અને મારી સહજ સ્થિતિ શું છે? શુદ્ધ સહજ છું, શુદ્ધ છું, સહજ છું, શુદ્ધ છું, પરમ છું, પૂર્ણ છું, અરહમ છું, સિદ્ધ છું, બ્રહ્મ છું, પરબ્રહ્મ છું. મારી આ સ્થિતિ પરમ અસંગપણું, આ મારી સહજ સ્થિતિ છે. પરમ અસંગપણું એ મારી સહજ સ્થિતિ છે. જીવના લક્ષણોથી, જીવના ગુણોથી જીવની સહજ સ્થિતિનું જીવ ધ્યાન કરી શકે, કલ્પનાથી ન કરી શકે. આત્મા અરૂપી છે, અદ્રષ્ટ છે અને નિરાકાર છે, અમૂર્ત છે. એવા તત્વનું, એવા પદાર્થની સહજ સ્થિતિનું ચિંતન કરવું કેવી રીતે? તો જે અરૂપી છે, અદ્રષ્ટ છે, અમૂર્ત છે, એને જ્ઞાનમાં લેવાનું છે. ઇન્દ્રિય ગ્રાહ્ય તે બની શકે એમ નથી. આત્મચિંતન ક્યારે ઇન્દ્રિયનો વિષય બની શકશે નહીં, મનનો નહીં, બુદ્ધિનો પણ નહીં. જે હજુ એ સપાટી ઉપર જ જીવે છે આત્માની વાતોમાં, આ માર્ગ તો અનુભૂતિ અને અનુભવનો છે. અનુભવની સપાટી ઉપર જે જશે એ કંઈ વિચાર કરી શકશે કે સહજ સ્થિતિ જે છે એ જીવની શું છે? આત્મા આ કયો પદાર્થ છે? ઇન્દ્રિયથી પકડાય એમ નથી, ઇન્દ્રિયથી અગોચર છે. અતિન્દ્રિય પદાર્થ છે, કારણ કે નથી વર્ણ, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ, નથી શબ્દ, કે જેમાં આપણે કંઈ આપણી પાસે મળેલા સાધન અને આપણી લબ્ધિનો આપણે ઉપયોગ કરી શકીએ. એ કઈ લબ્ધિ, એ કઈ શક્તિ આમાં કામ આવી શકે એમ નથી. તો શું કરવું? તો આત્મત્વને જેણે પ્રાપ્ત કર્યું છે અને તે આત્મત્વ વ્યક્તિવપણે સ્વરૂપસ્થપણે થઈને જે આત્મા દેહ તીર્થન કરે, વક્તવ્યપણે તે આત્મા જે પ્રકારે કહી શકાય તે પ્રકારે યથાસ્થિત, અત્યંત યથાસ્થિત કહ્યો છે, એવા તીર્થંકરને નમસ્કાર કરીને તે તીર્થંકરે આત્માનું સ્વરૂપ શું કહ્યું છે, કારણ કે તે તેણે અનુભવ્યું છે. બાકીની બધી કલ્પનાઓ છે, બધી અનુભવ્યું છે તીર્થંકરોએ. અરૂપી પદાર્થને, અદૃષ્ટ પદાર્થને, અમૂર્ત પદાર્થને જેણે અનુભવ્યો છે એને એના લક્ષણો કહ્યા છે કે ભાઈ ઇન્દ્રિયથી નહીં પકડાય પણ જ્ઞાનથી પકડાશે, ભાવથી પકડાશે, એના લક્ષણ છે. જુદા જુદા જ્ઞાનીઓએ જુદી જુદી પ્રકારે આત્માના અનંત ગુણો છે, આત્માની અનંત શક્તિઓ છે એને જુદી રીતે વર્ણવી છે. વક્તવ્યપણે જે પ્રકારે કહી શકાય તે પ્રકારે, અવક્તવ્ય તે તો અવક્તવ્ય જ રહે છે. જે પદ શ્રી સર્વજ્ઞે દેઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વજ્ઞતા જેણે પ્રાપ્ત કરી છે, 35 અતિશય જેની વાણીમાં પરમાત્માએ કહ્યા છે, શાસ્ત્રકારોએ કહ્યું છે કે આ જીનેશ્વરની વાણી 35 અતિશયથી યુક્ત છે, એ વાણી પણ કહી શકી નથી, એનું પૂર્ણ સ્વરૂપ નથી કહી શકાય. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, આ પોતાનું સહજ સ્વરૂપ, આ પોતાનું નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આ અનુભવ ગોચર છે. છતાંય અનુભવ ગોચરમાં, અનુભવમાં જવા માટે કોઈને કોઈ આલંબન જોશે, કોઈને કોઈ આશ્રય જોશે, કોઈ એવી સંકેત જોશે. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. આત્મ સ્વભાવ અગમ્ય છે. જે બુદ્ધિ આપણને પ્રાપ્ત થઈ છે, જે બુદ્ધિનો યોગ જે છે, એનાથી આ આત્મ સ્વભાવ સમજી નહીં શકાય, માટે અગમ્ય છે. અવલંબન જોશે અને અવલંબન માટે એ આત્મ સ્વભાવ, એ આત્મ સ્વરૂપ, એ સહજ સ્થિતિ સમજાવવા માટે જીનેશ્વરનો અવલંબન કે જીન છે એ સહજ સ્વરૂપ છે, વિતરાગ છે એ સહજ સ્વરૂપ છે, અરિહંત છે એ સહજ સ્વરૂપ છે, સિદ્ધ પરમાત્મા છે એ સહજ સ્વરૂપ છે, કેવડી સહજ સ્વરૂપ છે. સહજ સ્વરૂપની સાકાર સ્થિતિ છે, નિરાકાર પણ છે, અરિહંત પણ છે અને સિદ્ધ છે. નમસ્કાર મહામંત્રના બંને પદમાં પહેલા બે પદ એ દેવ તત્વના છે. સાકારથી તારે જોવું હોય તો જીનની પૂજા કર અને તું એટલો બધો તૈયાર થા આશ્રય વિના તો સિદ્ધિને વિચાર કરજે. પણ સિદ્ધિની કલ્પના આ જીવ શું કરી શકે? વિષય કષાયમાં રત એવો જીવ સિદ્ધિની વાત કરી શકે? બાકી સિદ્ધિ વિશે એને સમજ શું પડે? સિદ્ધ સિદ્ધ બોલે એટલે શું? જેમ નાનું બાળક ગમે તેવા શબ્દો બોલે એમાં શું સમજે? એવી અજ્ઞાની તરીકેની આપણી સ્થિતિ છે. પણ જીન કહેતા જે સહયોગી કેવડી છે, ચાર ઘાતી કર્મનો જેણે નાશ કર્યો છે અને જે કેવળ આત્મા રીતે જ વર્તી રહ્યા છે, એની દશા પ્રત્યક્ષ જોઈ શકાય છે, સમજી શકાય છે. આલંબન અરિહંત પરમાત્માનું છે, સમગ્ર જૈન દર્શન અરિહંત ઉપર અધિષ્ઠિત છે. એટલે નમસ્કાર મહામંત્રમાં પહેલો નમસ્કાર અરિહંત પરમાત્માના છે કે જેણે સિદ્ધનું સ્વરૂપ ઓળખાયું છે. નહીં તો સિદ્ધનું સ્વરૂપ આપણને કેવી રીતે ઓળખાય? એ તો અશરીરી છે. આવી અરિહંતની મહત્તાના આધાર ઉપર અને એ ત્યાં એ શબ્દ મૂક્યો છે, એ વિતરાગ દેવે કહ્યું છે કે સહજ સ્થિતિ આત્માની, એ આત્મ સ્વરૂપ સહજ સ્થિતિ લક્ષણથી પકડાશે, ગુણથી પકડાશે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. ગુણથી બતાવે છે, અનંત ગુણમાં જે વક્તવ્ય કહી શકાય એવા ગુણો, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત સુખનું ધામ. તો શુદ્ધ તો બુદ્ધ સ્વયં જ્યોતિ, સુખનું પરમ ધામ છો, અજર છો, અમર છો, અવિનાશી છો, સહજાનંદી છો, સિદ્ધ સ્વરૂપી છો, અજર છો, અમર છો, મુક્ત છો. આવું અનેક ગુણોથી આત્માની અનંત શક્તિઓમાંથી જેટલી વર્ણવી શકાય તેટલી એનાથી આત્મા કહી શકાય. જ્યાં ભાષા મદદ કરી શકે ત્યાં કહી શકાય. કેટલીક વાતો એવી છે કે શબ્દ મળે જ નહીં, ભાષા એનું સામર્થ્ય નથી. સહજ પદનું વક્તવ્ય કરવા માટે ભાષાનું કોઈ સામર્થ્ય નથી. અનુભૂતિ ઉપર લેવાથી જ એની પૂર્ણતા પકડાય છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, આ થાય ક્યારે? આ કરનારો તો કોઈ દી પાર નહીં પામે. આ જેને કરવી છે ને, જ્યાં મારે મોક્ષ મેળવવો છે, કંઈક લઈ લેવાનું છે, મારે મોક્ષે જવું છે, જેને ક્યાંક કોક વિદેશની યાત્રા કરવાની છે, તારે મોક્ષ ક્યાં મેળવવો છે, ક્યાં જવો છે, શું કરવું છે? તું મોક્ષ એટલે શું સમજો છો? પેલા એ તો કે બેઝિકલી વોટ ઇઝ યોર કન્સેપ્ટ? દેર ઇઝ નો કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી. જેને પોતાને શું થવું છે એની કોઈ સ્પષ્ટતા ન હોય અને કેવલ કલ્પનાની ભૂમિકા ઉપર જ જે હોય, જગતમાંથી જાણ્યું છે, સાંભળ્યું છે, કંઈક પાંડિત્ય છે, કંઈક ડાપણ છે, કંઈક વાત ડાયો થયો છે, કંઈક બોલતા આવડી ગયું છે, એટલે જુદી જુદી વાતો આત્મા સંબંધી કયા કરે, સાંભળ્યા કરે, બોલ્યા કરે, અને મોક્ષ માટેની જુદી જુદી વાતો. આપણે આ બધા અહીંયા મોક્ષે જવાનું છે ને, ક્યાંયથી આ વસ્તુ પ્રાપ્ત નહીં થાય, ખબર જ નથી. જેને ખબર નથી, લક્ષ્ય વિનાનો એ ગમે એટલા બાણ જોરથી મારે, તાકાતથી મારે, તો પણ સિદ્ધ શું કરે? કશું જ નહીં. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, મારું સ્વરૂપ સહજ છે, એક જ્ઞાની પુરુષોએ, સત્પુરુષોએ, તીર્થંકરોએ એ આત્મસ્થ થઈને તે આત્મા જે રીતે ગાયો છે, તે આત્મા જે રીતે સમજાયો છે, એના ગુણો કયા છે, એના લક્ષણો કયા છે, તો લક્ષણથી અને ગુણથી આત્માને જાણીને એની આરાધના કરી અને વેદનથી આત્માને પકડવાનો છે. કૃપાળુ દેવે લખ્યું છે કે લક્ષણથી, ગુણથી ને વેદનથી જેણે આત્મા જાણ્યો છે, અને વેદનથી જે ભાષામાંથી ન પકડાય એ અનુભૂતિમાંથી આવે. વેદન એ અનુભૂતિનો વિષય છે, અનુભવનો વિષય છે, વેદન વાણીનો વિષય નથી, કલ્પના છે વાણીમાં. તો જીવની સહજ સ્વરૂપનું ચિંતના પહેલા સ્પષ્ટ કરવી જોઈએ. એક લીટીથી આગળ ત્યારે વધી શકાય કે પહેલા મારે મોક્ષ જોઈએ છે, તો મોક્ષની સ્થિતિ મારે થવી જોઈએ મારા જીવની, અને એ મારા જીવની જો સહજ સ્થિતિ થાય તો તે મોક્ષ છે, એમ શ્રી વિતરાગ કહે છે. તો સહજ સ્થિતિ શું છે? તો અસહજપણું શું છે? તો કષાયો છે એ અસહજ છે, વિષયની વાસનાઓ છે અસહજ છે, તૃષ્ણા અસહજ છે, ઈચ્છા અસહજ છે, કામના અસહજ છે, સંસારના પદાર્થો પ્રત્યેના રાગ અને રુચિ અસહજ છે, સમસ્ત પર પદાર્થ પ્રત્યેનો મારો પ્રેમ એ મોહ છે અસહજ છે, એ મારો સ્વભાવ નથી, એ સહજ નથી. જ્ઞાન એ મારો સહજ ગુણ છે, ક્ષમા એ મારો સહજ ગુણ છે, ક્રોધ મારો સહજ ગુણ નથી, શાંતિ મારો સહજ ગુણ છે, અજંપો એ મારો સહજ ગુણ નથી, સમાધિ એ મારો સહજ ગુણ છે, અસમાધિ એ મારો સહજ ગુણ નથી. મને જે સુખની અનુભૂતિ થાય છે, ઇન્દ્રિયોનું સુખ, એ મારું સહજ ગુણ નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, હજી ખબર જ નથી કે મને સુખ મળે છે પદાર્થોના સંગથી, પદાર્થોના ભોગથી, પદાર્થોના ઉપભોગથી. જ્ઞાની કે છે સહજ સ્થિતિ જ નથી, કારણ કે પદાર્થના વિયોગથી તું દુઃખી. પરાધીન સુખ એ સુખ નથી, સુખ એ તો તારો સ્વભાવ છે, અને તારો સ્વભાવનું સુખ તને ત્યારે જ મળે કે તું અન્ય સર્વ પદાર્થથી રહિત છો, ત્યારે અસંગ છો ત્યારે. કૃપાળુ દેવે કહ્યું છે, અહો કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. એક પરમાણુનું ગ્રહણ થવું આ આત્માથી, દ્રવ્યથી કે ભાવથી, એમાં એના સુખનો નાશ. હું સુખ સ્વરૂપ છું, આ સહજ સ્થિતિ છે. અમોહી આ મારી સહજ સ્થિતિ છે, જે મારા સહજ સ્વરૂપમાં આ સ્થિતિ ન હોય તો સુખ દુઃખની જે વાત ચાલે છે એ પણ મારું સહજ સ્વરૂપ નથી. અહીં સુખ દુઃખની વાત ચાલે છે એ અપેક્ષામાં સમજજો. આત્માનું સુખ જુદું છે, એને સતસુખ કહેવાય છે. આપણે સંસારમાં સુખ દુઃખની વાત કરીએ છીએ તો ઓછું દુઃખ એને આપણે સુખ કહીએ છીએ, ઓછું દુઃખ એને આપણે સુખ કહીએ છીએ. દુઃખમાં મળેલી સુવિધા મળે કદાચ તો એને આપણે સુખ કહીએ છીએ, એ વાત નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, સુખ તો પેલા સમજ, સુખની જ સમજ નથી, પણ હવે શબ્દની મર્યાદા છે, ભાષાની મર્યાદા છે, છૂટકો જ નહીં, સુખ દુઃખ જ બોલવું પડે. પણ જ્યારે સુખ સંસારની અપેક્ષામાં કહીએ છીએ ત્યારે ઓછું દુઃખ એ સુખ. કૃપાળુ દેવે કહ્યું કે પ્રાયે સંસારમાં અસાતા જ છે. કોઈક જીવને બહારથી સાતા દેખાય છે પણ અંતરદાહ તો બળ્યા જ કરે છે. અનંત શોકમય, અનંત દુઃખમય એવું સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ કહ્યું છે. ભાવના બોધમાં કહ્યું કે આ મહાવીરે એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ આપ્યો નથી, કારણ કે સંસાર કેવળ શોક સ્વરૂપ છે, અને જ્યાં સુખ હોય ત્યાં શોક ન હોય. આ સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, પોતાના અનંત પર્યાયો છે એની એક એકનો વિચાર કરે કે મારી સહજ સ્વરૂપની પર્યાય હતી કે અસહજ સ્વરૂપની પર્યાય હતી. મને કોઈથી દુઃખ લાગ્યો, મને કોઈની સાથે વાંધો પડ્યો, મને કોઈથી અણગમો થયો, કોઈથી અપ્રિયતા થઈ, કોઈના પ્રત્યે મને વિપરીત પરિણામો આવ્યા, આ મારી સહજ સ્થિતિ કે અસહજ સ્થિતિ? મને પહેરવા ઉઢવા પદાર્થ પ્રત્યેની રતિ અરતિની ભાવના થઈ, રાગ દ્વેષની થઈ, મોહની માત્રા વધઘટ થઈ, હર્ષશોકના પરિણામ થયા, શરીરની અંદર વ્યાધિ આવી અને હર્ષશોકના પરિણામ થયા, આ મારી સહજ સ્થિતિ કે અસહજ સ્થિતિ? ભાન થાય ક્યારે? વિચાર કરે તો ભાન થાય ને. એટલે કૃપાળુ દેવ કે કર વિચાર તો પામ, તારે મોક્ષ પામવો છે તો વિચાર કરીશ તો પામ, પામીશ તું, કેમ કે તું મોક્ષ સ્વરૂપ જ છો, પણ તને એનું ભાન નથી કે હું મોક્ષ સ્વરૂપ છું અને હું મોક્ષ મેળવવા નીકળ્યો છું. હું મોક્ષ સ્વરૂપ છું અને હું મોક્ષ મેળવવા નીકળ્યો છું. ભાઈ તારી સહજ સ્વરૂપ સ્થિતિ થઈ જાય તો આરોગ્ય શરીરમાં જોઈએ છે તો શરીરની સહજ સ્થિતિ થાય તો એ આરોગ્ય છે, ગમે એટલા રિપોર્ટ કઢાવીએ તો લોકો હજી નોર્મલ નથી, બીપી આ 60 હોવું જોઈએ, 120 હોવું જોઈએ, આ કોલેસ્ટ્રોલ આટલું હોવું જોઈએ, બ્લડમાં આટલું તમારું હોમિયોગ્લોબિન હોવું જોઈએ. પણ કોને નક્કી કર્યું? જેને નક્કી કર્યું એ આરોગ્ય શાસ્ત્ર અને નિષ્ણાત, એને કીધું ભાઈ 14% હોવા જોઈએ. તારે 14 નથી, 13 છે, પણ કોને કાંઈ નહીં તો તને અસ્વસ્થ છો, તું અહીંયા સ્વસ્થ છો. આટલું ડાયાબિટીસનું પ્રમાણ હોવું જોઈએ, આટલું બ્લડ પ્રેશરનું હોવું જોઈએ, આટલું હાઈ બીપીનું હોવું જોઈએ, આટલું આ હોવું જોઈએ. તો સ્વસ્થિતિ કેવી રીતે શરીરની નક્કી કરવી? તો કે એની નોર્મલ નક્કી કર્યું છે, એમાં કંઈ ફારફેર હોય તો એ અસ્વસ્થ થાય. તો જ્ઞાનીઓએ કીધું કે તું મોક્ષ સ્વરૂપ છો અને હું તો બંધમાં જ છું, હું કસાયમાં છું, હું વિષયમાં છું, હું વૃત્તિઓના તોફાનમાં છું. આ તને તારા સહજ સ્વરૂપથી રહિત નથી, પણ એનું ભાન, અને ભાન વિચાર તો થાય. તું વિચાર કે જે મારી સ્થિતિ અત્યારે થઈ, થોડા ક્લેશના પરિણામ આવ્યા, થોડા સંકલેશના પરિણામ આવ્યા, આ મારી સહજ સ્થિતિ છે કે અસહજ છે? જો વિચાર કરે તેમ થાય કે સુખ અને શાંતિ એ મારો સ્વભાવ છે. કારણ કે જો એ સ્વભાવ ન હોય તો જેને આત્મ સ્વરૂપ પૂર્ણ પ્રાપ્ત થયું છે, દુઃખી દુઃખી હોય તો જીન પ્રત્યે જોવાનું, ત્યારે કે જીન દુઃખી કે સુખી? તો કે જીન સુખી. તો એનો મતલબ કે જીન તો સ્વરૂપમાં છે કે બહાર છે, સંઘમાં છે? તો કે એ તો સંઘમાં નથી. તો પછી વાંધો આપણો કે એનો? એટલે આલંબન દીધું છે કે પાછો પોતાની ચોકસાઈ કરે ત્યારે પાછો ભૂલી જાય, પોતાને જ માપદંડ માની લે. ના, જીનેશ્વરને આગળ આશ્રય રાખજે, અને જેદી તેદી તારે તારી સ્થિતિનું આગળ વધ્યો છો, અધોગતિ છે, ઉર્ધ્વગતિ છે, આરોહણ છે, અવરોહણ છે, એ જેદી નક્કી કરવું હોય તે દિવસે સામે માપદંડ શું? જીન, એની સ્થિતિ, જીનનો આધાર. એ જીન પદ જે છે એની અંદર આત્માની સહજ સ્થિતિ છે. તો એને કોઈ પણ પ્રકારની આવી દ્વંદ્વાત્મક સ્થિતિ, વિષય કષાયની, તૃષ્ણાની, ઈચ્છાની, વાસનાની એકઈ નથી, અને એ પૂર્ણ સુખમાં બિરાજમાન છે. એને કોઈ વાતનું દુઃખ નથી, એની પાસે કશું જ નથી. તો દુઃખ છે એને? કોઈ પરિગ્રહ નથી, દુઃખ છે. કોઈ સંગ નથી, દુઃખ છે. સર્વસંગનો પરિત્યાગ કરીને આ પૂર્ણતા કરી, દ્રવ્યથી સર્વસંગ પરિત્યાગ કર્યો અને ભાવથી પણ પોતે અસંગ થઈ ગયા. કેટલા અસંગ થયા?
એકાકી વિચરે તો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સૈ યોગ જો, અડોલે આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
સર્વસંગ પરિત્યાગ કર્યા પછી આ દેહ જે છૂટતું નથી, ચાર અગાતી કર્મો તો રહે છે, આયુષ્ય પૂરું ના થાય ત્યાં સુધી એ સાથે છે, નામ રૂપ પ્રકૃતિ સાથે છે ગોત્રની, અને એ સર્વસંગ પરિત્યાગ દ્રવ્યથી કરો છે, ભાવથી એનાથી છૂટે છે. કે આવી જગ્યાએ પણ દેહ જાય પણ માયા થાય ન રોમમાં, ત્યારે એની શરીરની પણ માયા નથી. સંગ છે શરીરનો, શરીરનો સંગ છે પણ માયા નથી. આ જીવો ઉપસર્ગને સહન કરી શકે. આપણે કઈ વાત કર્યા કરી કે આને આટલા ઉપસર્ગ થયા, ગજ સુકુમારને માથે સગડી મૂકી હતી, પણ તારે તો ચાનો પ્યારો ગરમ હોય તો કે ગરમ છે કહેતા નથી, હાથ દાજી ગયો. પણ તો તું જરા સમજીને હાલ ને નથી. ઉપસર્ગ પરિસહ સહન થાય, એ અવસ્થા પ્રાપ્ત થાય, એને આ સંગનો ત્યાગ કરતો જાય છે. તે મારું સ્વરૂપ, એક પરમાણુ તે પણ મારું નથી, ભાવથી છૂટતા જાય. એને ભાન થતું જાય છે કે હું કેવળ ચૈતન્ય જ્ઞાન પણ શુદ્ધ ચૈતન્ય, હું દેહાદિ સ્વરૂપ નથી, આ બોલવા માટે નહીં, આ નિશ્ચયાત્મક વાણી આવવી જોઈએ. બોલવામાં તો બરોબર છે, આવશે જરા મંત્ર જોરથી બોલો તો કે જોરથી બોલશો, હું દેહાદી સ્વરૂપ નથી, પછી બીજાને કહે બીજાને નહીં તો તારા તરફ લક્ષ રાખજે કે હું દેહાદી સ્વરૂપ, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. કોઈ પણ કહેતા સમસ્ત સંસાર, તમામ સંઘ, સંઘને જે સ્વરૂપ કેવું હોય કે જે વાત કેવી કે, પણ તે મારા તો નથી. અરે પણ તારા નથી તો તું છો કોણ? આમ તો બેઠો છો 5.5 ફૂટનો અને 70-80 કિલોની કાયા લઈને અને કેસ કે મારું કાંઈ નથી, તારું નામ ઓળખાણ તારી બાયોડેટામાં તો આ જ બધું છે, અને તું પાછું બોલસ મંત્રની અંદર, મંત્રનો પહેલો ભાગ તો એ બોલસ કે હું એકઈ નથી, તો લો નો કે ગાંડો થઈ ગયો છો, તો છો કોણ તું? હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. ત્યાં ભાન છે એને, આ ભાન હું આ નથી એ કહેવાનું તો બહુ સરસ છે, પણ હું શું છું એનું ભાન નથી. પાછું નથીનું જોર શબ્દનું છે, અનુભૂતિનું નથી. હું શુદ્ધ ચૈતન્ય સમસ્ત સંસારની અંદર બધી સ્થિતિ પરિસ્થિતિ આખા લોકના કાર્યો ચાલે છે એને જાણનારું છું. આવરણ હશે તો ઓછું જાણું છું, પણ આવરણ ખસે તો ત્રણ લોકના, ત્રણ કાળના તમામ પદાર્થોને જાણી શકું એવું સામર્થ્ય મારામાં છે, એ હું છું. આટલું જ્ઞાનનું સામર્થ્ય છે. તીર્થંકરોને કેવળ જ્ઞાન પ્રગટ્યું છે તો મને ન પ્રગટે? કેવળ જ્ઞાન મારામાં છે કે બહારથી લાવવાનું છે? આવરણ ખસેડવાના છે. આવરણ રહીત, જ્ઞાનાવરણ રહીત સ્થિતિ થવી, મોહનીય કર્મ રહીત સ્થિતિ થવી, આ વિતરાગતા, આ કેવળ જ્ઞાનની સ્થિતિ છે. આમાં કઈ લાવવાનું ક્યાંયથી નથી. જે કરવાનું છે એ પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરીને એનું ભાન કરવાનું, અને ભાન કર્યા પછી જે પોતાનું અસહજપણું છે એને ટાળવાનું છે. એની સાથે જે જોડાઈ ગયો છે, એની સાથે જે માયા છે, એની સાથે જે આસક્તિ છે, એની સાથે જે મોહ છે, કે જે ખરેખર મારું સહજ સ્વરૂપ નથી, માત્ર મારી આસક્તિના કારણે એ મેં મારું માન્યું, એટલે મારા સુખ દુઃખનું કારણ છે, રાગ દ્વેષનું કારણ છે, હર્ષ શોકનું કારણ છે, આ બધાનું કારણ મુખ્ય મોહ. કર્મ અનંત છે, કૃપાળુ દેવે ટૂંક અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ 6 પદની દેશના કહી છે. આ અનાદિ સ્વપ્ન દશામાં છે, આ મારું, આ મારું, આ મારું, એ એ કારણ પોતાની અસહજ અવસ્થાને પોતાની સાહજિક અવસ્થા માનીને બેઠો છે. ભાન નથી સહજ સ્વરૂપનું, જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે, અને જે ક્ષણે એને આ ભાન થાય છે, જે ક્ષણે એને આ ભાન થાય છે, જ્યારથી મિથ્યાત્વ ગયું ત્યારથી બધા પરિણામ ગયા, તરત જ એને જડ અને ચેતનનો ભેદ થઈ જાય છે. ભેદ જ્ઞાન પ્રગટે છે, વિવેક પ્રગટે છે, પ્રજ્ઞા જાગૃત થાય છે. બંધના કારણોથી એ ખસતો જાય છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. જે થવું એટલે ભાન થવું, તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. તો વાત ક્યાં આવી કે મને મારા સહજ સ્વરૂપનું ભાન થવું, અથવા બીજી રીતે વિચાર કર તો મને મારા અસહજ સ્વરૂપની ભ્રાંતિમાંથી મારે મુક્ત થવું. સહજ સ્વરૂપનું ભાન નથી અને અસ્વરૂપ સંબંધમાં એને, અસહજ સ્વરૂપ જે છે એમાં ભ્રાંતિ રૂપે એને પોતાપણું માન્યું છે, એને કૃપાળુ દેવે આત્મસિદ્ધિ અંદર સરસ કહ્યું. આત્મભ્રાંતિ સમય રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. શબ્દ શું આવ્યો? આત્મ ભ્રાંતિ, આત્મ અજ્ઞાન નહીં. આત્મ અજ્ઞાન સમરોગ એમનું કહ્યું, અજ્ઞાની તો જ્ઞાની થઈ જાય, વાર નો લાગ્યો. પણ ભ્રાંતિ વાળાને તો તીર્થંકર આવે તો એની ભ્રાંતિ નો ટાળ્યો. આત્મભ્રાંતિ નો રોગ છે, પોતાના અસહજ સ્વરૂપને સહજ માનીને બેઠો છે. આ જીવનો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. આ ભ્રાંતિનું મોટામાં મોટું રૂપ સાદામાં સાદા શબ્દો કૃપાળુ દેવના અને અઘરામાં અઘરી આપણે સમજો પકડાય. જે થવું આ ભાન થવું, અને આ ભાન ખૂબ ખૂબ આપણે સમજી લઈએ કે આપણા પોતાની વિચારણા વિના થાય નહીં.
જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને છય મોહ થઈ પામે પદ નિર્વાણ.
શું વિચારણા જાગે? હવે આપણી વિચારણા કોઈ બીજામાં જાગી શકે? આપણા વતી કોઈ બીજો વિચાર કરી શકે? જેમ આપણા વતી કોઈ ખાઈ ન શકે એમ આપણા વતી કોઈ વિચાર પણ ન કરી શકે. તો જ્યારે જ્યારે કર વિચારતો પામ, આ તારો જ પુરુષાર્થ, તારો પોતાનો અંગત, તારી જાગૃતિ અને તારું વિચાર બળ જેટલું પરિશુદ્ધ થશે, શું શબ્દ મૂકીને આખી વાત મૂકી દીધી, પરિશુદ્ધ થશે, તત્વલક્ષી થશે, ત્યારે તને નિજ જ્ઞાન થશે અને આ જ્ઞાનથી મોહનો ક્ષય થશે, બાકીની બધી વાતો રહી જશે. ગ્રંથો ભણે પણ મોહનો ક્ષય ન થયો, શાસ્ત્રો સાંભળી સાંભળીને થાકી ગયો પણ મોહનો ક્ષય ન થયો, અખા તોય ન આવ્યું, કાન ફૂટી ગયા પણ બ્રહ્મ જ્ઞાન ન થયું, કારણ કે સાંભળ્યું વિચાર્યું નહીં. સાંભળવું સહેલું છે, વિચારવું કઠિન છે, વિચારવું કઠિન છે. અને આ જ કૃપાળુ યોગ આપ્યો છે, જુઓ તો ખરા. કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, હઠ યોગ, જપ યોગ, તપ યોગ, ધ્યાન યોગ, અનંત પ્રકારના યોગ છે. માં આ શ્રીમદ રાજચંદ્ર આવીને કીધું, વિચાર યોગ કર, વિચાર તો પણ કઈ કરવું નથી તારે. આવો સરળ વિચાર યોગ, અને વિચાર યોગ કરવા માટે કયા સાધનો જોઈએ, કઈ સામગ્રી જોઈએ, કયું ક્ષેત્ર જોઈએ, કઈ શરીરની તાકાત જોઈએ, કેટલું વજન જોઈએ, કેટલી ઊંચાઈ જોઈએ, કેટલી ઉંમર જોઈએ? વિચાર તો જે જીવ છે તે વિચાર કરી શકે છે. અશક્ત ને અબુદ્ધ લોકો પણ હે પ્રભુ તારા શાસનને પામીને સ્વરૂપને પામી ગયા છે, અશક્ત ને અબુદ્ધ, કારણ વિચાર યોગ જેણે કર્યો છે. કર વિચાર તો પામ, જાણ નથી કીધું. અને આપણી ભૂમિકા વિચારની ક્યાં સુધી છે? જાણવાની. છાપું વાંચવું છે, ટીવી જોવું છે, મેગેઝિન જોવા છે, અહીંયા જવું છે, આને સાંભળવા છે, અહીંયા કહ્યું. હજી આપણી ભૂમિકા જાણની છે, પામની નથી. ભૂમિકા જ ખોટી છે એટલે પછી ગમે એટલો પુરુષાર્થ કરે, હું તો થાકી ગયો. પણ તું થાકી જાય તો બીજું કઈ ઉપાય નથી, બીજું કઈ થાય નહીં, કઈ પરિણામ બીજું આવી શકે નહીં. જે થવું તે જ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ છે. સહજ સ્થિતિ એ મોક્ષ, અને જે થવું થવી તે એને મોક્ષ કહે છે, અને જે થવું થવામાં ભાન કીધું. મોક્ષમાં સહજ સ્વરૂપે સ્થિતિ થવી, પણ કે ના, એ સ્થિતિ કઈ તારે બહાર નથી, તારાથી એનાથી તું રહિત નથી. છે તો વાંધો શું છે, તને ભાન નથી. આ ભાન થવું બસ એ જ સહજ સ્વરૂપે સ્થિતિ થવી. આ મોક્ષ એટલે તને તારા સહજ સ્વરૂપની સ્થિતિનું ભાન થવું. તે આ બીજું વાક્ય આવ્યું એ પેલા વાક્યનો પાછો. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. પણ આ સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. કશું જ એમાં બહારથી લાવવાનું છે, ઉણપ છે, એની ખામી છે, કઈ કોઈને જન્મજાત કઈ દોષ હોય છે, વિકલાંગને તો તને કઈ એવું છે, જન્મથી આંધળો છો? ના, તું એનાથી રહીત. ઓલ ફેકલ્ટીઝ પરિપૂર્ણ છું તું, રંગે રૂડો રૂપે પૂરો, કઈ ખામી તારામાં નથી. સહજ સ્વરૂપ માટે થઈને એક પણ ફેકલ્ટી પ્રોપર્ટીઝ કેરેક્ટરિસ્ટિક તારામાં ઓછી નથી, માત્ર તને તેનું ભાન નથી. હવે ભાન વિચારથી થાય, હવે આપણા માટે ભાન કોણ કરાવે, આપણા માટે વિચાર કોણ કરે? આ વૈદિક માર્ગ નથી કે બ્રાહ્મણને બોલાવીને લાખ જાપ કરવાને તો તું જપજે, દક્ષિણા જોઈ માગી લેજે, પણ જાપ કોને કરવાના? એ આપણામાં કંઈ જાણ પણ આવી ગયું છે કે તમે આત્મસિદ્ધિ કરજો, ફલાણા ભાઈનું ઓપરેશન છે. કાકા આત્મસિદ્ધિ કરે ને લાભ થશે, કોલાને થશે, અને મંડા છે બધા કરવા. હા આપણે આજે આમ કર, કાંઈ કરીશ, માં આવું ગાંડપણની અંદર જઈશ, માં એની સ્વસ્થતા હશે તો એને લાભ. ભાન એને જરૂરી છે કે આપણે જરૂરી છે? એના કલ્યાણ માટે, આપણા કલ્યાણ માટે આપણું ભાન. અને ભાન વિચાર વિના ન થાય, અવિચારથી જીવ મોહ દશામાં છે. ગાંધીજીને પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે કે આ સંસાર પ્રત્યે મોહબુદ્ધિ માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ છે. પછી વાક્ય લખ્યું છે કે જો જીવ આ સંસારનો વિચાર કરે તો વૈરાગ્ય આવ્યા વિના રહે. આટલું જ વાક્ય લખ્યું છે ગાંધીજીને, ડર્બન લખે જ પત્ર, કે જો જીવ વિચાર કરે તો એને વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. અને જે કંઈ મોહ છે ને આખા સંસારમાં એ માત્ર અવિચારે કરીને છે, એટલે બધું જ આપણું ચાલે છે. એ શું છે કે એ પરિણામ શેનું છે? અવિચારનું પરિણામ છે. અને અવિચાર કોનો? આપણો. અને વિચાર કરવાનો હશે તો પણ કોનો? આપણો. તો આ ભાન વિચારથી થાય, અને એ વિચાર શું વિચાર હોવો જોઈએ? વમળથી ન થાય, વિચાર વાયુથી ન થાય. આ બધા બહારના જે કંઈ આપણે આધાર લઈએ એનાથી વિચારવાયુ વધી જાય, પછી બહુ જાણકારી મેળવે ને એને વિચારવાયુ બહુ વધી જાય, પછી તો પછી કોઈ દી સ્થિર જ ન થઈ શકે. ભાઈ કૃપાળુદેવ એક સરસ પત્રમાં લખ્યું 708માં કે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર પણ ઘણું કરીને ઉત્પન્ન થતો નથી. જે ઉત્પન્ન થાય છે તો વિચાર વમળ ઊભા થાય, પણ વિચાર તત્વનો વિચાર, તત્વને પામેલા પુરુષોએ જે તત્વનું સ્વરૂપ કહ્યું છે એનો વિચાર કરવાથી તને સદવિચાર સુવિચાર ઉત્પન્ન થશે, અને એમાંથી નિજ જ્ઞાન પ્રગટશે. આ જ જ્ઞાનની તાકાત છે કે મોહનો ક્ષય કરશે. અનાદિકાળનો મારો અનંત સંસાર એ કેવળ મોહના આધારિત છે, આ મોહનો ક્ષય થયે વાત પૂરી. આત્મસિદ્ધિમાં મુખ્ય મોહનીય છે, મોહનીય ટળે, અને મોહનીયને ટાળવા માટેના બે જ સાધન છે, બોધ અને વિતરાગ. બોધ સત્પુરુષનો અને વિતરાગતા આપણી, ઊંધું કરતા નહીં. સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંઘની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. શબ્દ ફરીથી જરા વિચારજો. આ સહજ સ્વરૂપની સ્થિતિ થવી એને મોક્ષ કહે છે. એ સહજ સ્વરૂપની સ્થિતિથી જીવ રહિત નથી, માત્ર તેને ભાન નથી. તો સાહેબ કેમ ભાન નથી? અમે ક્યાંથી ભૂલ્યા? અમારું છે ને અમને ભાન નહીં. આપણી જ વસ્તુ ક્યારેક આપણા હાથમાં હોય તો આપણે ગામમાં શોધ્યા કરતા હોઈએ છીએ. જેમ કે છે, કાંખમાં છોકરોને ગોઈતા કરે છે, પોતે જ પોતાની રીતે ક્યાંક આડા હાથે ક્યાંક કંઈક મૂલાઈ ગયું હોય, અને આખી દુનિયાને અને આમને તેમને કેટલાય કલ્પના કરીને આણે લઈ લીધું હશે, આ ગયું હશે, આમ કે તેમ જ નવરો જ નથી. સરસ કહે છે સંગના યોગી, ભાઈ તું તારી સહજ સ્થિતિ આવી જબરજસ્ત મોક્ષ સ્વરૂપ, તું છો મોક્ષ સ્વરૂપ. પણ સાહેબ હું મોક્ષ સ્વરૂપ છું કેમ મને ખબર નથી? સંગના યોગે આ જીવ સહજ સ્થિતિ ભૂલ્યો છે. સંગ છે ને પર પદાર્થનો, એને તને તારી મૂળભૂત સ્થિતિ છે એનાથી ભૂલાવી દીધું છે. તને આત્માનો ભૂલાવો થઈ ગયો છે. હું મને ભૂલી ગયો છું. કૃપાળુદેવે શબ્દ મૂક્યો છે જીવ પોતાને ભૂલી ગયો છે. આ વાત બહુ શાંતિથી વિચારી ત્યારે એમ થાય કે આ વાક્ય ખોટું, લખનારને કઈ ખબર નથી લાગતી. જીવ પોતાને ભૂલી ગયો છે. ભૂલનાર કોણ અને કોને ભૂલો?
તો આપણને લાગે કે આ સેન્સલેસ ટોક શું કરો છો.
અને આ પાઠ 200 ની અંદર વચનાવલીમાં પેલું વાક્યમાં, જીવ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સતસુખનો વિયોગ છે. એમ રાયચંદ્ર રવજીભાઈ મહેતા નથી કહેતા, પણ એમ સર્વધર્મ સંમત કહ્યું છે. સર્વધર્મમાં તો બધા જ્ઞાની થઈ ગયા, માત્ર વાણિયાના નહીં, એને કહ્યું બધાએ. અને સંમતિથી કહ્યું છે કે આ સંસારમાં જીવો દુઃખી છે તો બધાએ એકી અવાજે એકમતથી કીધું. એનું કારણ એક જ છે કે જીવ પોતાને ભૂલી ગયો. અને આ વાક્ય જ્યારે બુદ્ધિશાળી લોકો પાસે આવ્યું તો કે આ વાક્ય સેન્સલેસ છે, ઇટ ઇઝ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી. જીવ પોતાને ભૂલી ગયો છે, શું તમે વાત કરો છો, નાખી દીધા જેવી. તમે બોલો છો, તમે ભાનમાં છો કે નહીં એમ પૂછે. કોણ ભૂલી ગયો છે? તો કે જીવ. કોને ભૂલી ગયો? પોતાને. કૃપાળુ દેવી વાતને પાછી સરસ મૂકી,
આપ આપ કો ભૂલ ગયા, ઇનસે ક્યા અંધે, સમર સમર અબ હસત હૈ, નહીં ભૂલેંગે ફેર, માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદે, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દે.
આ પોતાના ભાન જ્યારે જાગે છે સ્વરૂપનો, એનો પડઘો જુઓ, એનો રણકાર જુઓ, એની પ્રતીતિ જુઓ, એનો ભણકાર જુઓ. કેટલું આશ્ચર્ય કે હું પોતાને ભૂલી ગયો હતો, પોતાને ભૂલી ગયો હતો. આનાથી અંધેર દુનિયામાં શું હોય? બીજા પદાર્થ તો ભૂલાય, પણ પોતાને ભૂલી જવું, ભૂલનાર પોતે જ, આનાથી અંધેર શું? પણ હવે સાંભળી સંભાળી સંભાળીને યાદ કરીશ, હસીએ છીએ કે આવું થયું. અનાદિકાળમાં, અનંતકાળમાં કેટલાય જન્મો ધારણ કર્યા, માત્ર તેરિયંત્રની મનુષ્ય ગતિના, દેવગતિના. અરે ક્યારેક તો પદવી મોટી હોદાના, ચક્રવર્તીના, રાજાના, અમલદારના કંઈક અમે જન્મ ધારણ કર્યા છે, અને હું મને ભૂલી ગયો. હું તો કંઈકને ભણાવ્યા હશે, કેટલાયમાં પ્રોફેસર થયો હોઈશ, અને કેટલાયમાં વાઇસ ચાન્સેલર થયો, અને કેટલામાં જ્ઞાનનો ઉપદેશક થઈ ગયો છે, પાટે બેઠો છે, તું તારી જાતને ભૂલી ગયો છે. નહીં ભૂલેંગે ફેર, હે પ્રભુ. હવે આપે જે સ્વરૂપ કહ્યું છે લક્ષણ અને ગુણથી, એની સાધના કરીને, સ્વરૂપની સાધના કરીને, સ્વરૂપની અનુભૂતિ મેળવવા પછી આ કહે છે કે હવે આ ભૂલીશ નહીં, હવે આ ભૂલીશ નહીં કે હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, એ હું ભૂલીશ નહીં. હવે નહીં ભૂલેંગે, કારણ હતું એ બધું સળગાવી દીધું, આખો સંસાર હોતા સોતો જલ ગયા. આ જે બધું વેડગું તું કોના સંબંધે, પછી ખબર પડી કે મારા સંબંધે જ વેડગું તું, એને કારણે નહોતી વળગણ. આ મારી અભાનતાને કારણે, મારી ભૂલને કારણે આ વળગણ હતી. મને એમ કે એ સાચું છે, પછી ખબર પડે કે આ તો ખોટું વેડગું છે. કાઢો બધું, કરો હોળી. દેવકર્ણજી લખે, બાળી જાડીને દાડો પવાળો કરીને ફૂંકી મારો બધું, આખો સત્યાનાશ આ સંસારનું કાઢવું હશે. સર્વનાશ કર, અને સર્વનાશ કર્યા વિના સર્વસંગ પરિત્યાગ કરવો છે. સર્વસંગ પરિત્યાગ કરવો છે, પણ સર્વનાશ કરવો નથી. સંગથી, સંગ ચાલુ જ છે, ક્યાંક દ્રવ્યથી તો ક્યાંક ભાવથી, પણ સંગની એની જે બુદ્ધિ છે ચાલુ છે. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે, સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. અપરોક્ષ એટલે પરોક્ષ એટલે દૂર, દૂર નહીં એવું, મારાથી એ તસુ પણ દૂર, હું જ કશું જ. બીજી વસ્તુ તો હોય એમાં અંતર આવે, પણ મને જ મારું ભાન પ્રગટે અપરોક્ષ જોઈ. મારું ભાન મારાથી કેટલું દૂર? મને આ ફૂટપટ્ટીનું ભાન છે તો ફૂટપટ્ટી જુદી ને હું જુદો. મને આ માઇકનું ભાન છે, પણ મારું મને ભાન છે આ અપરોક્ષ, અને આ પરોક્ષ ભાન છે. મને મારા ઘરનું અત્યારે ભાન છે ક્યાં આવ્યું, મારી ગાડીનું ભાન છે પરોક્ષ ભાન છે, મારા સગા સંબંધી બધું ભાન છે પરોક્ષ, દુનિયાભરની અંદરના મારા પદાર્થોનું ભાન છે અહીંયા બેઠા બેઠા પરોક્ષ, મારું ભાન અપરોક્ષ. એ કહે છે કે સંગના યોગે આ જીવ સહજ સ્થિતિ ભૂલ્યો છે. સંગની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. જો અહીંયા શબ્દ બધો ભાન ઉપર છે, આ ભાન પ્રગટે છે અપરોક્ષ સંગની નિવૃત્તિ. બસ જે જે સંગ છે એ બધો પર છે, જે જે વિચાર સ્વ છે કે પર છે, બસ ભેદ જ્ઞાન કર. હવે મને ક્રોધ આવ્યો સ્વ કે પર, મને આસક્તિ થઈ સ્વ કે પર, આ વસ્તુ મારી છે સ્વ કે પર. તું તારા આત્માના ગુણો એની સંપત્તિ એનું સ્વરૂપ જ્ઞાની હોય જે લક્ષણથી અને ગુણથી કહ્યું છે એની સાથે મેળવણી કર, અને પછી નક્કી કર કે સ્વ કે પર. તો પર જે છે તો પરની નિવૃત્તિ, પર છે એ સંગ છે. આનંદગંજીએ કહ્યું પરસંગ નીચ કહાવો, આ તો તારી નીચતા છે. નિજ સંગમે પ્રભુતા હૈ તેરી, તારામાં તું મહાન છો સમ્રાટ છો, પણ પરસંગ નીચ કહાવો. સરસ પદ છે, ચેતન શુદ્ધાત્મ કો ધ્યાવો, તારા શુદ્ધ આત્મા સહજ આત્મા પરમ આત્મા સમય સાર સ્વરૂપ તારો આત્મા એને ધ્યાવો. જો એ થાય તો સંગની નિવૃત્તિ, જ્યાં સંગ સમજાયો કે આ સંગ છે સ્વભાવ નથી, સંગ અને સ્વભાવમાં સ્વભાવ એ તારો છે, સંગ છે એ આગંતુક છે મારું નથી. તો સંગની નિવૃત્તિ કરવાની, જ્યાં જ્યાં સંગ ઓળખાય, જ્યાં જ્યાં સંગ સમજાય, જ્યાં જ્યાં સંગ અનુભવાય, ત્યાં કામ શું કરવું? એની નિવૃત્તિ કરવી. સંગની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનો અપરોક્ષ ભાન પ્રગટે છે. સમયની મર્યાદા છે, પત્ર તો ઘણો લાંબો છે, પણ ચાર પદ પણ આજે પૂરા થયા નથી. ચાલશે સ્વાધ્યાય આપણો, સત્પુરુષોનું અબળ જગત.